તારીખ 8/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 23 સળંગ પ્રવચન નંબર 55
પાંધરી નાચે છે ઉપમા આપી છે સંસારમાં જીવ એક નટની માફક અનેક પ્રકારના સ્વાંગ ધરે છે ધારણ કરે છે એકનો એક નટ છે અનેક પ્રકારના આવેશ ધારણ કરે છે અને તે અનુસાર જેવો વેશ ધારણ કર્યો હોય એ અનુસાર એનો પાઠ ભજવે છે તેમ આ જીવ પણ જીતે પ્રસંગોમાં એટલે કે અનેક પ્રકારના ઉદયકાળમાં તે ઉદયને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે પરિણામ કરે છે ચેષ્ટા કરે છે એને અહીંયા નાચવું કહ્યું છે સ્વાંગ ન ધરે હવે એ જે સ્વાંગ ધરે છે એની પાછળ એનું મહત્વ છે એમ લેવું છે જ્યાં જ્યાં એણે ઉદયમાં પોતાનો સંબંધ માન્યો છે ત્યાં ત્યાં તે જીવને મહત્વ છે પોતાપણું છે મારાપણું છે અને તેથી તે સ્વાંગ ધરે છે અથવા હું એવો એમ ખરેખર માને છે નાટકમાં તો જે નટસ્વાંગ ધરે છે એને એટલું ભાન છે કે હું માત્ર પાઠ ભજવું છું પણ ખરેખર હું રાજા પણ નથી ને હું ભિખારી પણ નથી અહીંયા તો સંસાર દશામાં તો જીવ મમત્વને લઈને ખરેખર પોતાનું સ્વરૂપ તેવું માને છે હું અત્યારે માણસ છું તો ખરેખર પોતાને માણસપણે માને છે માણસનો સ્વાંગ છે ઉદયમાં પણ અનેક પ્રકારના ઉદયમાં એ માત્ર વેશ છે મારું સ્વરૂપ જુદું છે હું આત્મા છું ને આત્માનું સ્વરૂપ તો આવું નથી એવું ભાન તો સમ્યક દ્રષ્ટિને જ રહે છે સમ્યક દર્શન થયા પછી જ રહે છે મિથ્યાત્વ દશામાં તો સ્વાંગને જ ખરેખર પોતાનું સ્વરૂપ માનવામાં આવે છે એ પ્રકારે સ્વાંગ ધરીને નાચે છે મમત્વ કરીને સ્વાંગ ન ધરે એટલે કે એ રૂપે પોતે છે એવું ન સ્વીકારે તો એને પરરૂપ નાચવું મટે નાચવું કેવું છે પરરૂપ થઈને નાચે છે માત્ર સ્વાંગ ધારણ કરે છે એ તો જ્ઞાની જુએ છે પણ ખરેખર તો આ બાળ યુવાન વૃદ્ધપણું એ પણ સ્વાંગ છે હું અત્યારે બાળક છું અત્યારે યુવાન છું અત્યારે હવે હું વૃદ્ધ છું એ પણ સ્વાંગ છે પણ એ ખરેખર માને છે પરાચરણ થાય છે એમાં સ્વાંગને ખરેખર પોતાનું વેશને જ પોતાનું સ્વરૂપ માનીને એનું નાચવું એટલે પરિણામનું થાય છે તે પરરૂપ થઈને પરપણે પોતાને સ્વીકારીને પરરૂપ થઈને એ નાચે છે મમત્વથી પરરૂપ થઈ થઈને આ જીવ 84ના સ્વાંગ ધરી નાચે છે મમત્વ કરે છે પરમાં સ્વપણું કરે છે અથવા પરને જ સ્વરૂપે માને છે એના ફળમાં 84ના સ્વાંગ ધરે છે 84ના અવતાર ધારણ કરે છે જ્યાં જ્યાં એ જાય છે ત્યાં ત્યાં એ રૂપ પોતાને માને છે જ્ઞાની તો જાણે છે કે એ રૂપે થતો નથી એટલે એનો એ સ્વાંગ છે એનો એ વેશ છે ગ્રહસ્થ પણ એ વેશ છે, મુનિ પણ એ વેશ છે એમ નથી. તત્વદ્રષ્ટિએ તો સાતે પ્રકારની જે પર્યાયો છે, બે જીવ અને અજીવ તો દ્રવ્ય છે, પણ સાતે પ્રકારની પર્યાયો છે એ જીવના સ્વાંગ છે. સમયસાર તત્વદ્રષ્ટિનું શાસ્ત્ર છે એટલે એમાં એ શબ્દનો પ્રયોગ કર્યો છે કે સમયસાર એ નાટક છે અને નાટકના સ્ટેજ ઉપર રંગભૂમિ એનો ગુજરાતી અનુવાદ છે, પણ એનો સ્ટેજ આપણે કહીએ છીએ નાટકનો. એ નાટકના સ્ટેજ ઉપર જીવ સાતે પ્રકારની પર્યાયો ધારણ કરે છે એ એનો સ્વાંગ છે. જીવને જ્યારે સમ્ય જ્ઞાન થાય છે ત્યારે એને એ સ્વાંગ જાણે છે, અને જ્યારે એને એ સ્વાંગ જાણે છે ત્યારે એ સ્વાંગ એનો છૂટી જાય છે. પહેલા એના શ્રદ્ધાંગ જ્ઞાનમાંથી છૂટી જાય છે કે આ મારું સ્વરૂપ નથી, અને પછી મોક્ષ દશામાં એનો ક્યારે પણ સ્વાંગનો સવાલ ઉભો થતો નથી. એક ધારી એને જીવનું સ્વરૂપ છે, દ્રવ્ય છે, એવી જ એની દશા સદાને માટે રહે છે. પ્રથમ મોક્ષ થયો એ સ્વાંગ છે. એ સાત પર્યાયોમાં મોક્ષને પણ સ્વાંગ કયો છે, પણ એ તો એટલા માટે કયો કે પહેલા બંધ હતો એ છૂટ્યો એ અપેક્ષાએ એને સ્વાંગ કયો. પછી જે એની અવસ્થા રહી એમાં કાંઈ એને બંધથી છૂટવાનું કારણ નથી. પ્રથમ બંધથી મુક્ત પણ તે મોક્ષનો સ્વાંગ થયો. પછી બંધ હતો ને મુક્ત થયો એ પ્રશ્ન નથી, પછી તો એવી ને એવી દશા રહે છે. સિદ્ધાલયમાં બંધથી છૂટવાનો પ્રકાર નથી. અહીંયા સંયોગી કેવળી અને અયોગી કેવળીમાં જે મોક્ષ તત્વ છે એની એ વાત છે, સિદ્ધ દશાની એ વાત નથી. ત્યાં સુધી સ્વાંગનું સ્વરૂપ લીધું છે, અથવા ત્યાં તો એમ લેવું છે કે પર્યાય દ્રષ્ટિ છે એમાં પર્યાયમાં અહંપણું ને મમત્વપણું છે, ત્યાં એને ખરેખર પોતાનું સ્વરૂપ એવું છે પર્યાત્ર રૂપે હું છું એવો શ્રદ્ધાજ્ઞાનમાં સ્વીકાર થતાં એને એ સ્વાંગને પોતાનું સ્વરૂપ માન્યું છે. સમ્યક જ્ઞાન થયું ત્યારથી માંડી અને સિદ્ધ દશામાં પર્યાયમાં પર્યાયને પોતાના મૂળ સ્વરૂપથી કથંચિત ભિન્ન સ્વીકારવામાં આવે છે. કેમ કે એક સમયવર્તી દશા છે જે સમય માત્રમાં પલટો મારી જાય છે, બદલાઈ જાય છે, અને પોતે અખંડ સ્વરૂપે એમને એમ પોતાનું અસ્તિત્વ ઊભું રાખીને ઊભું રાખે છે. ત્યારે અવસ્થા પલટો મારે છે ત્યારે પણ એનું પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ અખંડપણે ઊભું છે, અસ્તિત્વમાં કાંઈ પણ ઉલટ પલટ થઈ નથી, ઉત્પાદ્ય થયો નથી, એવું સ્થિર અને અખંડ અસ્તિત્વ અનુભવ ગોચર થાય છે. સમ્ય જ્ઞાનની શરૂઆતથી માંડીને સર્વકાળ પર્યંત એટલે ત્યાં પર્યાય માત્રને પર્યાય માત્ર હું પણ અવધારણ થતું નથી, પોતા પણ અવધારણ થતું નથી. જ્યારે પર્યાય માત્રમાં હું પણ અવધારણ થાય છે ત્યારે જ્ઞેયાકાર જ્ઞાન જ્ઞેયમાં એકત્વ કરે છે, તન્મય કરે, તન્મયતા કરે છે, અને જે રાગાદિ પર્યાય તે વખતે થાય છે એવો રાગ સ્વરૂપે હું, વિકલ્પ સ્વરૂપે હું, મેં વિકલ્પ મેં રાગ કર્યો એવો હું, રાગ કરનારો એવો હું, એવો એને અનુભવ થાય છે. એ પર્યાય દ્રષ્ટિનો અનુભવ છે. અથવા એ મિથ્યાત્વ સહિત ઉત્પન્ન થતો અનુભવ છે એવો અનુભવ સમ્ય જ્ઞાન થયા પછી થતો નથી. પર્યાયનું જ્ઞાન થાય છે, પણ વિશેષ જ્ઞાનમાં એકાકાર થતો નથી ને રાગાદીમાં પણ એકાકાર થતો નથી. એનાથી ભિન્ન પોતાનું સ્વરૂપ રહ્યું છે તેનો અનુભવ કરે છે, તેને જાણે છે, તેના ભાનમાં રહે છે, એને સ્વભાવનો આશ્રય છે, તેથી એવું પરિણમન છે એમ કહેવામાં આવે છે. ત્યાં સ્વભાવનો આશ્રય હોવાથી, સ્વભાવ ભાવનો આશ્રય હોવાથી, એ સ્વભાવ ભાવને કોઈ અપેક્ષા, એ દ્રવ્ય ભાવ પણ કહેવામાં આવે છે. પર્યાયત્વ એમાં નહીં હોવાથી એને દ્રવ્ય ભાવ પણ કહેવામાં આવે છે. તો દ્રવ્યનો આશ્રય કહો, સ્વભાવનો આશ્રય કહો, એ આશ્રયમાં એને પર્યાયથી પોતાનું બદલવું નથી થતું. પર્યાય બદલવા છતાં પોતે બદલાતો નથી, પોતે અખંડ રહે છે, એવી અખંડની દ્રષ્ટિ, અખંડ ભાવરૂપ પરિણમન, એ બધું રહે છે, અને પર્યાયના બદલવાનું જ્ઞાન પણ રહે છે. તેથી એને સ્વાંગને પોતાનું સ્વરૂપ માન્યું નથી. સ્વાંગ રહિત, પર્યાયના સ્વાંગ રહિત પોતાનું સ્વરૂપ છે એવું ત્યાં જ્ઞાન છે, શ્રદ્ધાન છે અને અનુભવન છે. પર્યાય દ્રષ્ટિમાં તો પર રૂપે પોતાને માનીને એ પરમાં મમત્વ થયું, તેના ફળમાં પરરૂપ થઈ થઈને એટલે એવું પરિણમન કરીને વારંવાર સતતપણે, થઈ થઈનો અર્થ એ છે સતતપણે પરરૂપે પોતાને અનુભવીને તેના ફળમાં 84 લાખ યુનિમાં જન્મવાનું અને એના મરણ થવાના સ્વાંગને એ ધારણ કરે છે. સ્વાંગને એટલે ખરેખર પોતે જન્મ્યો અને ખરેખર પોતે મર્યો એવો અનુભવ કરે છે. એટલે જ્ઞાનીની નજરે આ વાત લીધી છે. જ્યાં જે પદ્ધતિ છે એ સમ્ય જ્ઞાનની નજરમાં સંસારી જીવ કેવો છે એ દ્રષ્ટિકોણ અહીંયા કથનનો છે. સમ્ય જ્ઞાનમાં સંસારી જીવ એક નાટકીયો છે અને અનેક પ્રકારના સ્વાંગ ધરીને નાચે છે, ત્યારે નટ ભૂલ નથી કરતો એવી એ ભૂલ કરે છે. જે જે સ્વાંગ એ ધારણ કરે છે, જે જે અવસ્થા ધારણ કરે છે, તેમાં તે મમત્વ કરે છે કે હું એવો જ છું, અને એનું પરિણમવું એટલે નાચવું, ને નાચવું એટલે પરિણમવું થયા કરે છે. મમત્વને મટાડી સહજ પદને ભેટી સ્થિર રહે તો નાચવું ન થાય. એટલે જો મમત્વને મટાડે તો એમ એમ એ પર્યાયમાં મમત્વ ન કરે, પરરૂપણે પોતે છે એવું મમત્વ ન કરે તો સહજ પદને ભેટે અને સહજ પદનો અનુભવ થાય. જે એક રૂપ છે એમાં નવા નવા વેશ ઉત્પન્ન નથી થતા, નવા નવા ભાવો ઉત્પન્ન નથી થતા, એક રૂપ છે. એ સહજ પદને ભેટે એટલે સહજ પદનો અનુભવ કરીને સ્થિર રહે તો ત્યાં પણ પર્યાયમાં અનેકવિધપણું નથી. જેમ દ્રવ્યમાં અનેકવિધપણું નથી, તેમ એ દ્રવ્યના આશ્રયે જે સ્થિર પરિણમન થયું તેમાં પણ અનેકવિધપણું નથી થતો. ત્યાં તે સ્થિર રહે તો નાચવું ન થાય, તો એને સંસારની અંદર જે રાગ દ્વેષ મોહ આદિ અનેક પ્રકારના પરિણામ થાય છે, જેમ નાચની અંદર અનેક પ્રકારના હાવભાવ થાય છે, એમ અહીંયા પણ હાવભાવ થાય છે, એવું નાચવું એને ન થાય એમ લેવું છે. જો મમત્વને મટાડી સહજ પદને ભેટી, ભેટવાનો અર્થ અભેદ અનુભવ કરવો, એનું નામ ભેટવું છે. સ્વરૂપમાં સ્થિર રહે, સ્વરૂપનો અનુભવ કરી સ્વરૂપમાં સ્થિર રહે તો એના જન્મ મરણ ન થાય, નાચું ન થાય એટલે રાગ દ્વેષનો ભાવે ન થાય, દ્રવ્ય એને જન્મ મરણ અને પરિભ્રમણ ચાર ગતિ ના ન થાય. અહીંયા 84 નો સ્વાંગ ધરે છે એમ લીધું છે એટલે પરિભ્રમણ સાથે લીધું છે. તો સહજ સ્વરૂપમાં સ્થિર રહે તો એને જન્મ મરણ પણ મટે. જન્મ મરણ મટવાનો એકમાત્ર ઉપાય પોતાના સહજ સ્વરૂપનું સદ્ધાંત જ્ઞાન કરીને એમાં પરિણામની સ્થિરતા ધારણ કરવી, એ એક જ જન્મ મરણ મટવાનો ઉપાય છે. ત્રણ કાળ ત્રણ લોકમાં આ સિવાય જન્મ મરણ મટવાનો કોઈ ઉપાય નથી. ભગવાન ઉમાસ્વામી તત્વાર સૂત્રનું આ પહેલું સૂત્ર છે. મોક્ષનો ઉપાય શું, માર્ગ કહો કે ઉપાય કહો, કે સંસારથી છૂટવાનો, જન્મ મરણથી છૂટવાનો ઈલાજ એક જ છે અને તે સમ્યક દર્શન જ્ઞાન ચારી પ્રાણી. સિદ્ધાંત ક્યારેય બદલાતો નથી. સિદ્ધાંતો વસ્તુના વિજ્ઞાનને પ્રસિદ્ધ કરનારી પરિભાષા છે. સિદ્ધાંત ખુલાસો સ્પષ્ટીકરણ છે. સિદ્ધાંત એટલે શું, કે વસ્તુ સ્વરૂપ સિદ્ધ થયું અને વસ્તુનું સ્વરૂપ સિદ્ધ થયું તેમાં હવે બાકી કાંઈ ન રહ્યું, અંત આવી ગયો. હવે કાંઈ સિદ્ધ થવાનું બાકી ન રહ્યું, અંત આવી ગયો. સિદ્ધ અંત એટલે સિદ્ધાંત, એની સંધિ થઈ. સિદ્ધ અંત એનું નામ સિદ્ધાંત. સિદ્ધાંત એટલે વસ્તુના વિજ્ઞાનને પ્રદર્શિત કરનારી પરિભાષા, એનું નામ સિદ્ધાંત છે. જેમ વસ્તુ બદલાતી નથી, વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી, તેથી તેનો સિદ્ધાંત પણ બદલાતો નથી. ભાવમાં એ છે કે મોક્ષ માર્ગ છે એ સંસ્કૃતની અંદર એક વચન છે. સંસ્કૃતની અંદર તે એક વચન હોવાથી મોક્ષનો માર્ગ પણ એક પ્રકારે છે એમ એમાંથી સૂચિત થાય છે. નહીતર મોક્ષ માર્ગ આહા અનેક માર્ગ હોત તો મોક્ષ માર્ગ આહા, બે માર્ગ હોત તો મોક્ષ માર્ગ એમ દ્વિવચન વાપરત. સંસ્કૃત ભાષામાં એ વ્યવસ્થા છે કે એક વચન માટે જુદો શબ્દ પ્રયોગ છે, દ્વિવચન માટે જુદો પ્રયોગ છે અને બહુવચન માટે જુદો શબ્દ પ્રયોગ છે. અહીંયા બે મોક્ષ માર્ગ પણ નથી અને બે થી વધારે પણ મોક્ષ માર્ગ નથી, ત્રણેય કાળે એક જ મોક્ષનો માર્ગ છે એમ સિદ્ધ થાય છે. એના ઉપર જુદા જુદા આચાર્યોએ, દિગંબર આચાર્યોએ, જુદા જુદા આચાર્યોએ એની ટીકાઓ કરી છે. આ સૂત્રો, આ એક શાસ્ત્ર એવું છે કે એના ઉપર ટીકાઓ ઘણી થઈ છે. તત્વાર્થ શ્લોક વાર્તિક, તત્વાર્થ રાજ વાર્તિક, આ બધી એની ટીકાઓ છે. એમાંથી રામજીભાઈએ સંગ્રહ કર્યો છે. પણ એની અંદર અસ્થિ એ સ્થાપી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એમ ત્રણ પદ હોવા છતાં તે ત્રણનું એકત્વ છે, તે ત્રણનું ઐક્યપણું છે ભાવે. એટલે પણ ત્રણ મોક્ષના માર્ગ છે. સમ્યક શ્રદ્ધાને એક મોક્ષ માર્ગ છે, સમ્યક જ્ઞાન બીજો મોક્ષ માર્ગ છે, સમ્યક ચારિત્ર ત્રીજો મોક્ષ માર્ગ છે. એવું પણ નથી. એ સિવાય એક મોક્ષ માર્ગમાં ત્રણેય હોય છે અને ક્યારે ત્રણમાંથી એક પણ પદ ઓછું હોય એવું પરિણમન હોતું નથી. શ્રદ્ધાન વગર મોક્ષ માર્ગ ન હોય આચરણ માત્રથી, જો કે આચરણ જ હોતું નથી. શ્રદ્ધાન હોય ને સ્વરૂપાચરણ ન હોય ને મોક્ષ માર્ગ હોય એવું પણ બનતું નથી. શ્રદ્ધાન હોય ને જ્ઞાન સમ્યક ન હોય એવું પણ બનતું નથી. સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણે અવિનાભાવીપણે સાથે રહે છે. ત્રણેયનો એક રૂપ, એક મેળવાળો સુમેળવાળો ભાવ છે અને એ ત્રણેય થઈને એક મોક્ષનો માર્ગ છે. એ સિવાય મોક્ષનો માર્ગ નથી. એની અસ્થિમાં નાસ્તિ આવે છે કે એ સિવાય મોક્ષનો માર્ગ નથી. કોઈ પણ પ્રકારના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને છોડીને બીજા કોઈ પણ પ્રકારના પરિણામ, ચાહે તે પ્રકારના હો, એનો મોક્ષ માર્ગ તરીકે સ્વીકાર નથી, સમાવેશ નથી મોક્ષ માર્ગમાં એનો, એમ પણ એની અંદર આવી જાય છે. પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર છે. અહીંથી શાસ્ત્ર શરૂ થાય છે આ સૂત્રથી. તે બહુ આધારભૂત વચનો આ સૂત્રો ગણવામાં આવ્યા છે અત્યારે જૈન સાહિત્યના. નવ પાનેથી આ પ્રથમાં નવ પાને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એમાં સમ્યક છે તે યથાર્થપણું સૂચવે છે. શ્રદ્ધાનું યથાર્થપણું, સત્યપણું, જ્ઞાનનું સત્યપણું, ચારિત્રનું સત્યપણું, એમાં પ્રથમ સમ્યક જ્ઞાનનું સ્વરૂપ આગમ અનુસાર લીધું છે કે જેમાં સંશય, વિપર્ય અને અનધ્યાવસાય ન હોય તેને સમ્યક જ્ઞાન કહે છે. અને સમ્યક ચારિત્ર છે એ સ્વરૂપાચરણ, આત્મામાં સ્થિરતા, ઉપયોગની સ્થિરતા છે એને સમ્યક ચારિત્ર કહ્યું છે. સમ્યક શ્રદ્ધાન છે અને આમ જ છે, હું મારા જે સ્વરૂપે છું એ સ્વરૂપે છું એવો જે નિર્વિકલ્પ પ્રતીતિ ભાવ એને અહીંયા શ્રદ્ધાન કહ્યું છે. સંશયમાં શંકા ન હોય કે આમ હશે કે તેમ હશે, એવા જ્ઞાનને સંશય રહિત જ્ઞાન કહ્યું છે. વસ્તુના સ્વરૂપથી વિપરીત પણ જે જ્ઞાનમાં ન હોય એને વિપર્યાસનો અભાવ કયો છે. એમાં સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા, ત્રણેય પ્રકારની વિપરીતતાનો સમાવેશ આવી જાય છે. કાર્યકારણની વિપરીતતા ન આવે સમય જ્ઞાનમાં. વસ્તુના ભેદ અને અભેદ સંબંધી જે વિષય વસ્તુનો છે એમાં વિપરીતતા ન આવે અને વસ્તુનું સ્વરૂપ સમગ્ર પ્રકારે જેવું છે સ્વ પરથી ભિન્નતાનું એમાં પણ ક્યાંય વિપરીતતા ન આવે એવો જે વિપર્યાસ નથી, એવો વિપર્યાસ રહિત સમય જ્ઞાનના પરિણમનનો પ્રકાર છે. અનધ્યવસાયમાં અનિશ્ચિતપણું, નિર્ધાર નથી એવું ન બને, નિર્ધારિત જ્ઞાન આમ જ વસ્તુનું સ્વરૂપ છે એવો જેની અંદર નિર્ણયપૂર્વકનું પરિણમન છે એને પણ એવો અનધ્યવસાયનો જેમાં દોષ નથી એવું સમ્યક જ્ઞાનનું પરિણમન હોય છે. દ્રવ્ય સંગ્રહ સિવાય આ સૂત્રના સમર્થનમાં બીજી કોઈ વાત નથી આવતી. દ્રવ્ય સંગ્રહની 39મી ગાથા મૂકેલી છે. દ્રવ્ય સંગ્રહ છે એ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દક્ષિણમાં આચાર્ય થયા, જેમણે આ બાહુબલીજીની પ્રતિમા બનવામાં જે એમના શિષ્ય હતા ચામુંડરાય સમ્યક દ્રષ્ટિ હતા એમ કહેવાય છે, અને આચાર્યના નજીકના શિષ્યોમાં એના એક શિષ્ય હતા, એમની પ્રેરણાથી આ શ્રવણ બેલગોલામાં બાહુબલીની પ્રતિમા, ભરતની પ્રતિમા, એ બાજુ ભરતની સ્થાપેલી છે, અત્યારે બધી ખંડિત થઈ ગઈ છે. સામેના પહાડ ઉપર છે. એની 39મી ગાથામાં એમ લીધું કે સમ દર્શનમ નાણમ ચરણમ મોક્ષ કારણમ જાણે વ્યવહારા નિક્ષયેલા તત્ય મયોનીઓ અપ્પા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેયના સમુદાયને વ્યવહારથી મોક્ષનું કારણ જાણો. નિશ્ચયથી ખરી રીતે પોતાનો આત્મા જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે તેને મોક્ષનું કારણ જાણો. બે પ્રકારે મોક્ષનું કારણ કહ્યું. એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ એ નિશ્ચય પરિણમનની અપેક્ષાએ, શુદ્ધ પરિણમનની અપેક્ષાએ નિશ્ચય મોક્ષ માર્ગ કહેવાય છે, તો પણ એનું અવલંબન નથી હોતું અને તે મોક્ષની પૂર્વ પર્યાય રૂપે હોવાથી એને વ્યવહારે મોક્ષનું કારણ કહેવામાં આવે. અને આત્મા જે અવલંબનનું કારણ છે, અવલંબનભૂત તત્વ છે, તેને અવલંબતા મોક્ષ થતો હોવાથી ખરેખર તે મોક્ષનું કારણ છે. આત્માને મોક્ષનું કારણ સ્થાપવામાં આવ્યો છે. જે પોતે જ દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ સ્વરૂપે છે. દર્શન ગુણ પણ એમાં છે, જ્ઞાન ગુણ પણ એમાં છે, ચારિત્ર ગુણ પણ એમાં છે. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ એથી આગળ જઈને એ વાત કરી છે. ઉમાસ્વામી મહારાજે જેને મોક્ષ માર્ગ કહ્યો એને વ્યવહારના પક્ષમાં નાખ્યો, વ્યવહારના ખાનામાં નાખ્યો, અને નિશ્ચય એને વ્યવહાર કારણ કહી દીધો પૂર્વ પર્યાય ગણીને, અને આત્માને નિશ્ચય કારણ કહ્યું. જે અવલંબનનો વિષય છે, જેનું અવલંબન લેતા મોક્ષ ઉપજે છે, માટે મોક્ષ કાર્ય અને આત્મા કારણ. એનું કારણ કોણ? કે આત્મા. સામાન્ય રીતે જગતમાં જૈન દર્શન સિવાય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો વિષય મોક્ષ માર્ગના સિદ્ધાંતમાં ક્યાંય નથી. જૈન દર્શનમાં પણ એ સિદ્ધાંત શ્વેતાંબર દિગંબર બંને સંપ્રદાયમાં પ્રસિદ્ધ હોવા છતાં આ શાસ્ત્રને, આ સૂત્રોને શ્વેતાંબર સંપ્રદાય સ્વીકારે છે, દિગંબર સંપ્રદાય પણ સ્વીકારે છે. એટલે સૂત્રને તો બંને સ્વીકારે છે, બધા આખા શાસ્ત્રને, તમામ સૂત્રોને સ્વીકારે છે. છતાં પણ ભ્રાંતિથી આ સિવાયના પરિણામને પણ મોક્ષ કારણ સ્વીકારે છે. એ અણસમજણથી, અજ્ઞાનથી એવી ભૂમિકા છે કે જ્યારે આચાર્ય પોતે સ્પષ્ટ કરે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, ત્રણેય કાળે આ એક જ મોક્ષનો માર્ગ છે. એટલે મોક્ષ થવા પહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જ શુદ્ધતાને સાધે છે, મુક્તિને સાધતા પરિણામ છે, આંશિક સ્વરૂપ પરિણામ છે, જે આગળ વધીને વધતા વધતા વિકાસ પામીને પૂર્ણ શુદ્ધતા રૂપ મોક્ષ દશા પ્રાપ્ત કરે છે. એ વાત છોડી દઈને, એ વાત ભૂલી જઈને, એ સિદ્ધાંત વિરુદ્ધ જઈને, બીજી રીતે કહીએ તો એ સિદ્ધાંતથી વિરુદ્ધ જઈને અનેક પ્રકારના શુભ પરિણામોને, પુણ્યના પરિણામોને પણ મોક્ષનો માર્ગ માનવા લાગે છે. એ સિદ્ધાંત વિરુદ્ધતા થાય છે, અથવા ત્યાં ઉત્સૂત્ર પ્રરૂપણ થાય છે, ઉત્સૂત્રનું નિરૂપણ થાય છે. આનંદગંજીએ તો એ ગાયું છે, ઉત્સૂત્ર કરું પણ જેવો કોઈ બીજો દોષ નથી. બહુ સ્પષ્ટ છે. એટલું ટૂંકું સૂત્ર છે કે એમાં કોઈને બીજો કાંઈ કહેવાનો અવકાશ રહેતો નથી. સીધું ડાયરેક્ટ નિરૂપણ છે કે આટલો મોક્ષ માર્ગ છે, આ સિવાય મોક્ષનો માર્ગ નથી. એમ આપોઆપ એમ આવી જાય છે, કેમ કે આગળના સૂત્રમાં પોતે કહે છે બીજા અધ્યાયમાં, અર્પિત અનર્પિત સિદ્ધે જે કહેવામાં આવ્યું હોય એનાથી જે નાસ્તિ અસ્થિમાંથી નાસ્તિ કાઢીને વસ્તુના સ્વરૂપની સિદ્ધિ કરવામાં આવે છે. તો અહીંયા અર્પિત શું છે કે સમ્યક દર્શનજ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે એટલું અર્પિત છે, અને આ સિવાય મોક્ષ માર્ગ નથી તે અનર્પિત છે એમ સમજીને એની સિદ્ધિ કરવી. પોતાને પોતે આગળ સ્પષ્ટીકરણ આપે છે સૂત્રથી. તે કાળ છે ઉપચરિત દ્રવ્ય છે એમ કરે છે, એમ કહે છે ઉપચરિત, એનું અર્થઘટન કહે છે. હું તો જે મતાંતર છે એ અર્થઘટનમાં છે. કોઈ પણ શબ્દનો અર્થઘટન શું કરવું એમાં મતાંતર છે, બીજું એ સિવાય તો બીજું કઈ નથી. સૂત્ર તે માને છે, તમે સમ્યક દર્શન આત્માના શ્રદ્ધાને જ, આત્માની નિર્વિકલ પ્રતિને જ સમ્યક દર્શન કહો છો. તો અમે તો એમ કહીએ છીએ કે સાચા દેવગુરુ શાસ્ત્રને માનવા એ પણ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન હોવાથી એને પણ મોક્ષના માર્ગમાં ગણો, ભલે શુભ પરિણામ રૂપ. વાત વચ્ચે લાવવી હોય તો હજાર રીતે લાવી શકાય છે. એ તો કોઈ તુલના કરે તો ખબર પડે, તુલના કરે ત્યારે ખબર પડે. બહુભાગ તો તુલનાત્મક બુદ્ધિ આત્માર્થીની દશામાં જ ઉત્પન્ન થાય છે. પછી જ્ઞાન દશામાં તુલનાત્મક બુદ્ધિ સહજ હોય છે, કેમ કે એ તો સમ્ય જ્ઞાન જ એટલું નિર્મળ છે કે એ દરેક તત્વનો તોલ કરે છે, દરેક વાતનો તોલ કરી લે છે. પણ જેને તોળવી, સરખામણી કરીને તોળવી, પરસ્પર વિરુદ્ધતા આવે છે કે નથી આવતી એ રીતે વાતને તોળવી, એ માત્ર આત્મહિત હોય ત્યાં જ એવી તુલના થાય છે. આત્મહિત મુખ્ય હોય ત્યાં, કેમ કે એને પ્રયોજન છે દરેક વાતને સ્પર્શવાનું, દરેક વાતને સમજવાનું એને પ્રયોજન હોય છે. કે આત્મહિતાર્થે આ વાતને કેવી રીતે અંગીકાર કરી શકાય એ રીતે તોડે છે વાત. તો એને આત્મહિતમાં જે વિરુદ્ધ જાય છે એનો એને ખ્યાલ આવે છે, આ રીતે આ ન સ્વીકારે, આ રીતે આ સ્વીકારે. એમ કયા અર્થને સ્વીકારવો એની તુલના આત્મહિતના ની મુખ્યતાવાળા લક્ષમાં એ તુલના થઈ શકે છે. એવું લક્ષ જેને નથી હોતું એની એવી તુલનાત્મક બુદ્ધિ થતી નથી, હોતી નથી. એટલે એને પરસ્પર વિરુદ્ધતા આવે છે તો પણ એને એની સમજ નથી પડતી કે બે વાત પરસ્પર વિરુદ્ધ કેમ રહે, એ તો રહી શકે નહીં, છતાં એને ખ્યાલ નથી આવતો. અને એ ખ્યાલ નહીં આવવાનું કારણમાં એને જે વિરુદ્ધ બાજુનું વલણ છે એમાં અધિકાય છે, એનું મન ત્યાં વધારે વળી ગયું છે. એટલે સત્યવાતનો થોડો ખ્યાલ પડે છે બુદ્ધિથી, એમ એને વિચારમાં એમ લાગે છે કે વાત ઠીક છે. અને કેટલીક તો એટલી બધી સ્વરૂપની વાત જડ હોય છે કે જેમાં તર્ક ન્યાયનો દલીલનો અવકાશ નથી હોતો, એટલે પણ સ્વીકારવી પડે છે, એટલું નક્કર સત્ય હોય છે. તો એને એ બુદ્ધિથી સ્વીકારી લે છે, પણ એની જે ઊંધી પ્રતીતિ છે એ પલટતી નથી, અને આ સ્વીકારે છે એમાં એને પ્રતીતિ ભાવ આવતો નથી, એ પરિસ્થિતિ ઊભી રહે છે. એટલે પણ એના પરિણામમાં બે વાત સાથે હોય એવું લાગે છે કે આય માને છે ને આય માને છે, આય માને છે ને આય એમ નથી હોતું, એ એકને જ માને છે ને ખોટાને જ માને છે, જે હાચાને માનતો નથી એમ છે. એ બહુ વિચારવા જેવો વિષય છે. જ્ઞાન દ્રષ્ટિ ખુલે છે, ચંચળતા મટે, સહજ પદને ભેટી સ્થિર રહે તો નાચનું ન થાય એટલે જન્મ મરણ ન થાય. ચંચળતા મટે ચિદાનંદ ઉદ્ધરે છે, ઉદ્ધરે છે એટલે ઉદ્ધાર થાય છે. જીવના પરિણામમાં ચંચળતા મટીને પરિણામ સ્વરૂપમાં સ્થિરતા પકડે તો જીવની મુક્ત દશા થાય છે, એનો જીવનો ઉદ્ધાર થાય છે. એટલે એને જગતની રઝળપાટ રખડપટ્ટી એની બંધ થઈ જાય છે. ભાવથી એનો ઉપયોગ ભટકતો બંધ થયો તો એનું દ્રવ્ય જન્મ મરણનું ભટકવું પણ બંધ થયું. પહેલની પ્રવૃત્તિ ભાવથી થાય છે, પછી દ્રવ્યથી એનું ફળ આવે છે. અહીંયા ઉપયોગ ચંચળતા મટીને ઉપયોગ જ્યાં સ્થિર થયો તો એ ચિદાનંદ એટલે આત્માનો ઉદ્ધાર થાય છે, એનો જન્મ મરણ મળે છે. બહુ સિદ્ધે સિદ્ધી વાત છે, એમાં કોઈ એવું લાવી શકે એવું નથી કે ભાવ ભ્રમણ રહે તો પણ એને ભાવ દ્રવ્ય ભ્રમણ પટી જાય એવું લાવી શકે એવું નથી. સ્વરૂપ સ્થિરતા સિવાયના, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સિવાયના પરિણામ એ સ્વરૂપ સ્થિરતારૂપ પરિણામ નહીં હોવાથી એ ભાવની ભ્રમણતારૂપ પરિણામ છે. તેથી એ દ્રવ્યની ભ્રમણતા કેવી રીતે મટશે, એનો મોક્ષ કેવી રીતે થશે, કે ત્યાં કોઈ જગ્યા નથી. એમાં કઈ કોઈ ચાલે એવું નથી. એ વાત લીધી ગમી એટલે, પણ જે કલ્પના થઈ વસ્તુના સ્વરૂપમાં જે કલ્પના થઈ એ કલ્પના એ પાછા ચડ્યા, આમાં શું બને છે. જૈન દર્શનના સિદ્ધાંતોના મહત્વના બે અંગ હોય તો એક અધ્યાત્મ સિદ્ધાંત છે અને બીજું દ્રવ્યાનુયુના વસ્તુને સ્વરૂપ નિરૂપણ કરનારા સિદ્ધાંતોનું અંગ છે આગમ છે. તો કે આગમમાં તો એ સિવાય કર્ણાનુયોગ પણ આવી જાય, આગમની અંદર તો કથાનુયોગ પણ આવી જાય, અને આગમની અંદર દ્રવ્ય આચરણ આચારણ પણ એની અંદર આવી જાય. આગમનો વિષય તો એટલો બધો વિશાળ છે, પણ એ બધા સિદ્ધાંતોની અંદર પણ આપણે આટલો એક વિભાગ જુદો વિચારીએ છીએ કે દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો અને અધ્યાત્મના સિદ્ધાંતો એ બહુ મહત્વના અનુભૂત વિષયો છે, એ બહુ મહત્વના સિદ્ધાંતો છે. હવે કેટલાક જીવોની યોગ્યતા એવી હોય છે કે એને અધ્યાત્મના સિદ્ધાંતની વાત રૂચે, એ વાત એને ગમે, અને એ વાતનો એ પક્ષ પણ કરે, પણ જો સ્વરૂપ નિર્ણય બરાબર ન કરે તો એ અધ્યાત્મમાં ગોઠવું કરે. સ્વરૂપ નિર્ણય જો ન કરી શકે તો અધ્યાત્મમાં ગોઠવું કરે. એટલે બે વાતની સુસંગતતા એ જરૂરી છે કે દ્રવ્યાનુયોગનું જ્ઞાન, જેને સિદ્ધાંત બોધ શ્રીમદજીએ કહ્યો, અને અધ્યાત્મ વિષય જ્ઞાન જેને ઉપદેશ બોધ કહ્યો, એ ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ બંનેનું જ્ઞાન ની સમતુલા રહે, એનું સંતુલન રહે, અને એ સંતુલન ન ખોવે તો ગાડી પાટે ચડે અને જીવના પરિણામમાં વિકાસ થાય, શુદ્ધતા થાય, નહીંતર ગાડી ઊંધે પાટે ચડે ક્યાંક ને ક્યાંક. જો એ દ્રવ્યાનુયોગમાં ભૂલે સોયગાડી બીજે પાટે છે ને દ્રવ્યાનુયોગના સિદ્ધાંત બરાબર શીખી લે, દ્રવ્ય ગુણ પર્યાય ને એમાં કાંઈ ફેર પડે નહીં આગમ અનુસાર. પણ જો અધ્યાત્મમાં ભૂલે તો એ ગાડી બીજે પાસે ચડી જાય. એટલે આ બંને સિદ્ધાંતોનું મેળ કરતા આવડવો જોઈએ, એનું સંતુલન કેવી રીતે રહે છે એ એને આવડે. અને એ જ આની અંદર જે કાંઈ સમજવાનો વિષય સૂક્ષ્મ રીતે છે, વિષયની ક્યાંય સૂક્ષ્મતા થઈ જાય છે તો આ સ્ટેજે આની સૂક્ષ્મતા થાય છે. આ પદ્ધતિ ચાલી વેલી લીધી આજની ખુલાસામાં, આ પદ્ધતિથી ખુલાસો આટલા વખત સ્વાધ્યાય આપણે નથી કર્યું. શું થાય છે આ તો જે જોવામાં આવે છે કે વેદાંતિક લઈએ તો વેદાંતની અંદર અધ્યાત્મની વાતો ઘણી છે, થોડી ઘણી નથી, ઘણી અધ્યાત્મની વાતો છે. અને વેદાંતના અધ્યાત્મીઓ તમે જુઓ તો પણ એક વખત તમે ઉભા રહી જાઓ એવા વૈરાગી અને એવા આધ્યાત્મિક પડખાવાળા માણસો જોવામાં આવે, પણ છતાં મોક્ષ નહીં. શું કારણ છે? એ લોકો એમ કહે છે તમે કાંઈ શું કહે છે પરવાનો લઈને આવ્યા છે કે જૈનથી જ મોક્ષ થાય એમ કહે છે. એવો કાંઈ પરવાનો મળ્યો છે જૈનોને કે જૈનનો જ મોક્ષ થાય? આવી દલીલ સામે આવે છે. જૈન એ કોઈ સંપ્રદાય નથી. એમ નથી કહેવું કે જૈન સ્કૂલમાં જૈન સંપ્રદાયમાં જન્મે એનો મોક્ષ થાય. જૈન તો વસ્તુનું સ્વરૂપ છે અને વસ્તુનું સ્વરૂપનો શ્રદ્ધાનુદાનમાં સ્વીકાર કરે તે જૈન છે, ચાહે તીરી ઇંચ હોય તો એ જૈન એમ. અહીંયા તો એ વસ્તુનું સ્વરૂપ છે એ દ્રવ્યાનું યોગનો વિષય છે. આપણો એ દ્રવ્યાનું યોગ છે એનું જ્ઞાન અને અધ્યાત્મનું જ્ઞાન એનો મેળ થાય તો ગાડી બરાબર પાસે ચાલે, અથવા મોક્ષ માર્ગે જીવ વિચરે, મોક્ષ માર્ગમાં જીવ પ્રયાણ કરે, મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરે. નહીં તો મોક્ષ માર્ગમાં પ્રવેશ જ ન થાય. શાસ્ત્ર વાંચીને દ્રવ્યાનુયોગના સિદ્ધાંતોમાં ભલે ગમે તેટલો પારંગત થયો હોય, અધ્યાત્મને પકડ્યા વગર પત્તો નહીં લાગે. અધ્યાત્મના ગમે એવા બાંગા મારે પણ વસ્તુના સ્વરૂપમાં ગોથું ખાય પત્તો નહીં લાગે, પ્રવેશ જ ન થાય. આ વસ્તુ સ્થિતિ છે. વસ્તુનું જે સ્વરૂપ છે એનું ભેદાભેદ સ્વરૂપ છે એનું યથાર્થ જ્ઞાન થયું, અથવા દ્રવ્યગુણ પર્યાયનો યથાર્થ અનુભવ થયો. બીજી રીતે બે ભેગા થઈ ગયા એમાં, યથાર્થ અનુભવમાં દ્રવ્યાનું યોગનું જ્ઞાન અને અધ્યાત્મ બે સાથે થઈ ગયા. એ તો મેં કહ્યું બહુ સર્વમાં એક વાત કરી, બહુ ગુઢ વાત કરી છે. દીપચંદજી એ વાત કરી છે શરૂઆતમાં જ, એ વાત કરી છે. બીજું કે ત્રીજું માનું મગ્ન રહે દર્શન ચારિત્ર દ્રવગુણ પર્યાયને યથાર્થ અનુભવવા એ જ અનુભવ છે. દ્રવગુણ પર્યાય તો ભેદ છે, તો કે ભેદનો અનુભવ નથી, ભેદનું અવલંબન નથી, પણ ભેદનું જ્ઞાન છે. જે અભેદ જ્ઞાનમાં ભેદનું જ્ઞાન આવી જાય છે અને છતાં ભેદ ઉપજતા નથી, એવું વ્યવહારમાં બને છે કે ગુરુદેવ એમ નામ લેતા ગુરુદેવના વિશિષ્ટતાના ભેદોના વિચારમાં ન જવું પડે. એક નામ માત્ર લેતા સમુચ્યપણે આખું નાખો ભેદ જ્ઞાન થઈ જાય, કે જેમાં બધા વિશિષ્ટતા વાળું જ્ઞાન છે, વિશિષ્ટતાનો સમાવેશ છે. સોનું એમ કહેતા સોનાની કેટલી વિશિષ્ટતાઓ છે એનો વિચાર કર્યા વગર સોનાનું જ્ઞાન થાય છે, એને ભેદ સહિતનું અભેદ જ્ઞાન કહેવાય છે, અથવા એને એ વિષયનું પરિપક્વ જ્ઞાન કહેવાય છે, યથાર્થ જ્ઞાન કહેવાય છે. જેને જે તે પદાર્થના નામથી તે પદાર્થનું જ્ઞાન કરવા માટે એના ભેદોમાં, ભેદોના અવલંબનમાં જવું પડે, ભેદોમાં પહોંચવું પડે, તે હજી ઓળખવાના સ્ટેજમાં છે. એને એનું જ જ્ઞાન થયું નથી અને ઓળખાણ થવી બાકી છે, એમ છે ખરેખર. એમને બહુ શરૂઆતમાં જે વાત કરી છે, અધ્યાત્મનો સીધો અર્થ સમજી શકાય એવો છે, બહુ ટૂંકો, કે અધિ એટલે આધાર લેવો, અહીંયા આશ્રય લેવો, જેનાથી જે પ્રકારે આત્મા આશ્રય થાય, જે ભાવમાં આત્મા આશ્રય થાય તે ભાવ અધ્યાત્મ સ્વરૂપ છે. સીધે સીધી વાત છે, આમાં કઈ આડી ઉડી નથી. જે ભાવ આત્માનો આશ્રય લે, આત્માનો આધાર લે, આત્માનું અવલંબન લે, અંતરમાં અંતર અવલંબન લેવાય આત્માનું, તે અધ્યાત્મ ભાવ છે. જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વાત પૂરી થઈ ગઈ, એમ અહીંયા વાત પૂરી થઈ જાય. આત્માના આધાર સિવાય બીજાનો આધાર લીધો તે અધ્યાત્મ ભાવ નહી, તે પરભાવ છે, તે સ્વભાવ નહીં, તે પરભાવ છે. એને આગમનું જ્ઞાન આવી જ ગયું. એને તો એમ કહ્યું કે અનુભૂતિ છે એ સમસ્ત જીન શાસન છે, સંમતમ જીન શાસનમ, સંમતમ જીન શાસનમ. પંદરમી ગાથામાં કુંકુંદાચાર્ય દેવના સિદ્ધાંત શબ્દ છે આ. આગમ જ્ઞાન હોય ને અધ્યાત્મ જ્ઞાન ન હોય તો એને કઈ અનુભવ ન થાય. જેને અધ્યાત્મ હોય એને આગમ જ્ઞાન આવી જ ગયું, આવી જ ગયું એને. એને દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ છે અને તેથી એને દ્રવગુણ પર્યાયનું યથાર્થ જ્ઞાન છે. કહેતા આવડે ન આવડે એની સાથે સંબંધ નથી, પણ એને જ્ઞાન છે. એને પછી 3 ઇંચ હોય તો એને જ્ઞાન. કેમ કે એને તો એ બધી સંધિ લઈને આવે છે. 12 અંગના સારભૂત અનુભૂતિ છે, એ અનુભૂતિ જેના વચનનું બેકિંગ આખું અનુભૂતિ રૂપ પરિણમન છે. નાનીનું વચનમાં અનંત આગમ કેમ કહ્યા, કે અનંત આગમ 12 અંગના સારભૂત જે અનુભૂતિ છે, જેને સમસ્ત જીન શાસન કહ્યું, એ વચનો કોના આધારે નીકળ્યા? એ વચનો નીકળવા પાછળ બેકિંગ કોનું હતું? માણસ નથી કહેતા, એ માણસ બોલે છે, આટલું બધું બોલે છે, એની પાછળ બહુ મોટું બેકિંગ છે માટે બોલે છે, એમ નથી કહેતા કે એની પાછળ ટાટા બિરલા ઉભા છે. એને અહીંયા સર્વજ્ઞ શક્તિનું બેકિંગ છે, અનુભૂતિને સર્વજ્ઞ શક્તિનું બેકિંગ છે, પરમાત્માનું એને બેકિંગ છે, એમાંથી એ વાણી નીકળે છે. એટલે એને જીનવાણી કહી છે, સમ્યક દ્રષ્ટિની વાણીને જીનવાણી કહી છે. બેનશ્રીના વચનામૃત ઉપર ગુરુદેવ જયારે પ્રવચન કરતા ત્યારે અનેક વાર કહેતા કે મહાવિદ્ય ક્ષેત્રમાં સુમંદર ભગવાન અત્યારે જે વાત કહે છે દિવ્ય ધ્વનિમાં, એ વાત આ છે, એ આ વાત છે, એમ છે. એટલી પ્રતિથી વાત કરે, એ તો અનક્ષરાત્મક વાણી છે અને અક્ષરાત્મક વાણી છે, પણ એને જીનવાણી કહેવાય છે. સમ્ય દ્રષ્ટિના વચનોને શાસ્ત્ર કહેવાય છે, એને શાસ્ત્ર કહેવાય છે. સોગાનીજીનો 3જો ભાગ ગુપ્ત રહ્યો 5-1 વર્ષ સુધી. ગુપ્ત રહ્યો એટલે પોતે પોતાના હાથેથી આપતા, દરેકને નહોતા આપતા. એક વખત કોને ખબર એમ શું વિચાર આવ્યો, બપોરના 3 વાગ્યાના પ્રવચન પહેલા 15-20 મિનિટ એમની પાસે એમની રૂમમાં મારે જવાનું થયું, કુદરતી કાંઈ આગળ પાછળ ખ્યાલ નહોતો, પણ એકવાર જાઉં એમ. એ વખત ગયો પ્રવચન માટે ઉઠવાની તૈયારીમાં હતા, સામેથી પૂછ્યું, પેલા ત્રીજા ભાગના કેટલા પુસ્તકો છપાવેલા? એકવીસો તો છપાયેલા, એમાં 500 બંધાયેલા અને 600 છૂટા રહેલા. હજી ક્યાં છે? ઘરે કબાટમાં પડ્યા છે. વિરાલજીને ઘરે કબાટમાં જ પડેલા હતા, એ કબાટ ખરીદીને એમાં મૂકી દીધા. કેટલા વર્ષ? 5-1 વર્ષ થયા. 2023 એનું પ્રકાશન થયું હતું અને 28 સાલમાં આ વાત ચાલે. સાહેબ, હવે તો કાગળ છે એટલે પાના પીળા પડી, પાના પીળા પડવા માંડ્યા છે. કાગળ તો સારો આવેલો, પણ કોઈ કાગળ તો મસ્ત પીળો પડે તો ટાઈમ જાય. અરે, તો શાસ્ત્ર છે, અસાત ના થાય. સીધું એમ બોલ્યા, પોઈન્ટ લેવા જેવું. આટલો શાસ્ત્ર છે, અસાત ના થાય. હવે આપણે બધાને દઈએ કે પેલા આજે બધા બ્રહ્મચારી બહેનોને આપીએ કે એમ કરીને ત્યાંથી શરૂઆત કરી, પછી છૂટ છે દેવાની. કે એમ જે સમ્યક દ્રષ્ટિની વાણી છે એને શાસ્ત્ર કહેવાય.
બરોબર,
એ વાણી છે એને શાસ્ત્ર કહેવાય. એ આત્મામાંથી નીકળેલી ચીજ છે. બહુ વાતો કરી છે. એવું થયું હતું જરા, એવો પ્રશ્ન પણ થયો હતો. એમ લાગ્યું કે થોડી તૈયારી થવી જરૂરી છે. પછી ત્યારે પણ હતા, પણ જોઈ જોઈને આપતા. ખરી વાત. શું કહે છે કે ચંચળતા મટે, ચિદાનંદ ઉદ્ધરે છે. એટલે કે સ્વરૂપમાં સ્થિરતા નિશ્ચંચળ ભાવે થાય તો ચિદાનંદની મુક્તિ થાય છે, એમ કહેવું છે. અર્પિતમાંથી અનર્પિત એમ નીકળે છે. જ્ઞાન દ્રષ્ટિ ખુલે છે ત્યાં, જ્ઞાન દ્રષ્ટિ ખુલે છે, જ્ઞાન નિર્મળ થાય છે. જ્ઞાન દ્રષ્ટિ ખુલે છે એટલે ત્યાં જ્ઞાન, જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા વધે તેમ તેમ જ્ઞાન નિર્મળ થાય. જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા વધે તેમ તેમ બીજા ગુણોમાં પણ વિકાસ થાય. એટલે બીજા પણ અનંત ગુણોમાં નિર્મળ પરિણમનમાં વિગત પણ થાય, નિર્મળતાનો વિકાસ થાય. સમસ્ત પરિણમનમાં, સમગ્ર આત્માના પરિણમનમાં શુદ્ધતા વધે. એમની શૈલી છે, કહેવાની એમની પદ્ધતિ છે. સ્વરૂપમાં બરાબર સુસ્થિર થતા, બરાબર એટલે સમ્યક પ્રકારે અંતર્મુખ થઈને સુસ્થિર થતા ગતિ ભ્રમણ મટે છે. તાર થાય છે એમ કહો કે ચાર ગતિનું પરિભ્રમણ મટે છે. ભાવમાં ભ્રમણ મટ્યું, ઉપયોગનું ભ્રમણ મટ્યું, તો દ્રવ્યનું પણ ગતિ ભ્રમણ મટ્યું, દ્રવ્ય પણ ભ્રમણ મટ્યું. માટે જે સ્વરૂપમાં સદા સ્થિર રહે તેને ધન્ય છે. બહુમાન આવ્યું છે, પોતાને પણ લખતા લખતા બહુમાન આવ્યું છે. આવા શબ્દો લખે, કોઈ એવા શબ્દો લખે, જે સ્વરૂપમાં સદા સ્થિર રહેનારા છે તેને અમારા નમસ્કાર હો. બહુમાન આવે છે.
ધન્યવાદ આપે છે ને.
હા, બારમા પરીક્ષામાં પાસ થાય તો ધન્યવાદ આપે. કાંઈ ને કાંઈ, કોઈ ને કોઈ પ્રકારે પણ ફતે, સક્સેસ મેળવે એટલે એને ધન્યવાદ આપે. અહીંયા કહે છે કે સ્વરૂપમાં સ્થિર રહે એને અમારા ધન્યવાદ છે. એ ધન્ય અવસર છે, સ્વરૂપમાં સ્થિર રહેનારાનો તે ધન્યકાળ છે. મુનિરાજોને તો ધન્યાવતાર કહેવામાં આવે છે. દિશા છે, સ્વરૂપ સ્થિરતા ઘણી છે. અન્ય અવતાર એમ કહેવાનું કામ છે. આ મનુષ્ય પણ ધારણ કરીને મનુષ્યમાં આવીને તમે આટલી બધી સ્થિરતા કેળવી, ધન્ય છે તમારા અવતાર.
જય વિશ્રાગી 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 જય વિ